सदानन्दाम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मा सदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयोमूर्ति जयति सहि नारायण मुनिः सर्वोपरि श्री हरि तमेज मारा नाथ हूँ छु गोली हरि तमारी तम वड़े सदा सनाथ भाग्यशाली प्रभु एट ले हूँ गोली घणी तमारा घरनी माया मुकावी नाथ तमे माया मुकावी नाथ तमे सुख संपत्ति आपी तमारा घरनी हमने सुख संपत्ति आपी तमारा घरनी ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः बोलो स्वामी नारायण भगवान
की जय
श्री हरि कृष्ण
महाराज की जय
वाला भक्तो अपना पुण्य नो पार नहीं बहु मोटू सुख आपड़े पाया छे भगवान श्री हरि नु दर्शन छे यानाथी कोई मोटो वधारे आनंद नथी माटे दर्शने करीने तृप्त रहू भगवान ना सुख बारामा सांजनी रवि सभामा જ્યારે આચાર્ય શ્રી અને નિર્ગુણદાસ સ્વામી છપૈયામાં વહેલા 3 વાગે ઉઠીને સત્સંગ ગોષ્ઠી કરતા હતા ત્યારે એવું આવ્યું હતું કે ભગવાનનું સ્વરૂપ તો એવું છે કે દર્શન માત્ર કરીને 5 વિષયનું ભેળું સુખ આવે છે. ભગવાનના દર્શન કરવાથી ભગવાનના સ્પર્શનો આનંદ મળી જાય છે. વૃત્તિએ કરીને પરમાત્માને લપેટાઈ વળીએ ને રામ રામ આનંદ 5 વિષયનો આવે. આમ તો આ શરીરનું બંધારણ અને આ લોકની વ્યવસ્થા એવી છે કે જીભમાં જ સ્વાદ આવે પણ ભગવાનની મૂર્તિમાં રોમે રોમે સ્વાદ આવે. આમ તો નિયમ એવો છે આંખથી જ રૂપનો સ્વાદ માણી શકાય પણ ભગવત સ્વરૂપના દર્શન રૂપી જ્યારે દ્રષ્ટિ મળે ત્યારે રૂમાડે રૂમાડે લોચન પ્રગટે છે. રોમ રોમથી માણસ જોઈ શકે છે. આમ તો નિયમ એવો છે કાને કરીને જ માણસ શબ્દનો સ્વાદ ભોગવી શકે પરંતુ ભગવત સ્વરૂપમાં તલ્લીન તન્મય થયેલો આત્મા રોમે રોમેથી સાંભળી શકે છે મહાસ્વાદ ભોગવી શકે છે. નિયમ એવો છે નાકેથી જ સુગંધ આવે પણ ભગવાનના દર્શન માત્રથી રૂમાડે રૂમાડે સુગંધ આવે છે. રોમ રોમ પિયુ સ્પર્શાનો આનંદ માત્ર દ્રષ્ટિએથી લઈ શકાય છે. અને એમ છતાંય અતિભાવ હોય ગોપીઓના જેવો તો ભગવાન તો બધું કરવા સમર્થ છે. છ મહિનાની રાત કરીને પણ ભગવાન શ્રીહરિ પોતાના ભક્તોને ખુશ રાખી શકે એવા સમર્થ છે. ભગવાન શ્રીહરિ સપનામાં પણ ભક્તના મનોરથ પૂરા કરે છે, સંકલ્પમાં પણ, સૂક્ષ્મ દેહમાં પણ પૂરા કરે છે, જાગ્રતમાં પણ પૂરા કરે છે. ભગવાનના ભક્તને જેવા જેવા મનોરથ હોય, જેવા જેવા સંકલ્પ હોય, એવા સમય આવે ભગવાન પૂરા કરે છે, સમય પહેલાં નહીં. માટે ભગવાનના જે કાંઈ આનંદને જોઈતો હોય, સુખ ભોગવવું હોય, જાણવું હોય, માણવું હોય, એના માટે પરમાત્માની અખંડ ભક્તિ, પ્રીતિ, ભગવાન શ્રીહરિનું સ્મરણ અખંડ જારી રાખો, આગે બઢતા રહો. તુમ બંદગી બઢાયે જા, વો ખુદ હી મિલને આયેગા, તું બંદગી બઢાયે જા. ભગવાન શ્રીહરિ ખબર નહીં થોડી મહેનત કરાવવા માગે છે. એને આપણને મળવું તો છે, અબ નહીં, થોડી મહેનત કીએ બાદ. ઓર સ્મરણ કરો, ઓર પ્યાર કરો, ઓર ઇંતજાર કરો, બાદ મેં હરિ મિલેગા ઉસકા સ્વાદ ઓર આયેગા. પૂરી ભૂખ બિના ભોજન મિલે તો જ્યાદા અચ્છા નહીં લગતા. કભી કભી હમકો એસા લગતા હૈ કે હમકો પૂરી ભૂખ હૈ, લેકિન સચ્ચી ભૂખ પહેચાનના વો ભી એક બુદ્ધિશાળી આદમી કા કામ હૈ. સચ્ચી ભૂખ ભીતર સે ઉઠને દીજીએ, બાદ મેં મિલા હુઆ ભોજન અમૃત સા લગેગા. ભગવાન કે બારે મેં એસા હી હૈ. કથા વાર્તા સંકીર્તન દ્વારા ભગવાન કી સચ્ચી પ્યાસ ઓર ભગવાન કી હી સચ્ચી ભૂખ હમ મેં ઉઠે, એસી પ્રભુ પ્રાર્થના હૈ. વાલા ભક્તો, મહાસમર્થ સંત સદગુરુ ગોપાળાનંદ સ્વામી છઠ્ઠી પેઢી અમારા ગુરુ થાય. મારા ગુરુ સદગુરુ રાધારમણ સ્વામી, એમના ગુરુ સદગુરુ પુરાણી ઉત્તમચંદદાસજી સ્વામી, એમના ગુરુ શાસ્ત્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, એમના ગુરુ સ્વામી બાલમુકુંદાસજી, અને એમના ગુરુ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, અને એમના ગુરુ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ. આવી આ પરંપરા છે. ગુરુ ગોપાળાનંદ સ્વામીનો ગ્રંથ કહેતા મને આનંદ થાય છે. આમ તો 40-45 જેટલા ગ્રંથોની કથા કરી છે, પણ ગોપાળાનંદ સ્વામીના લખેલા કોઈ ગ્રંથની કથા કરેલી નહીં. આ વખતે આ ધનુર્માસને ધન્યવાદ, ફાવી ગયો આ ધનુર્માસ, કે ગોપાળાનંદ સ્વામીની કથા આ ધનુર્માસમાં થઈ, 2065 સાલના ધનુર્માસમાં. એટલે 63, 66, 62, 61 આ બધાય ધનુર્માસો આ ધનુર્માસને પગે લાગે. કે તારા જેવા અમારા ભાગ્યને, તું તો બહુ ભાગ્યશાળી. ધનુર્માસ વયો જાહે તોય પણ કથા પૂરી નહીં થાય, ત્યારે માઘ મહિનો છાતી ઠોકીને કહેશે કે હું ધનુર્ભાઈ તારા જેવો ભાગ્યશાળી. સમજ્યા? કેમ જે માઘ માસ ગઈકાલથી બેઠો, પુણ્યમથી. આ માટલા સ્નાન કહેવાય. જો કોઈ મારામાંથી અકળાતા નહીં, આ વખતે મેં સાધુ ના પડી. બહુ ટાઢો પવન, માટલા ઠરીને થઈ જાય બરફ જેવા. સમજ્યા? પછી સાધુ એવા પાણીએ નાય તે સામડા ફાટી જાય ને લોહી ટપકે, પછી ભગવાન મારીમાંથી ખી જાય. ભગવાને એવું કર્યું, 14 મને શરદી કરી નાખી, પાણી જ આવે નાકમાં. કાલ બહુ આવ્યું, આજ તો રાતે ને સવારે ઘણું આવ્યું, પણ ખબર નહીં કથા કરો એટલી વાર બંધ રહી જાય. પણ પાણી નાકે લાવી દીધું મને, અને મારું પાણી ઉતારી દીધું. ભગવાન તો સમર્થ છે ને, ટકટાણે આપણને સમજાવી દે. જો તમને ટાઈટ વાયને શરદી થાય છે કે નહીં, કા તો સાધુને જાણું છું. એટલે આપણે સાધુને માર્ગ સ્નાન જ કરાવવું ને? નહીં માટલા લાવી દેહો, નહીં લાવી દે. મેં સાધુને કહ્યું, નળે માટલા જેવું જ આવે છે. જેને જરા ભગવાનને રાજી કરવાનો ઉમળકો જાગે, તેઓ એ ઠંડા પાણીના નળ નીચે ઊભું રહેવું, બાજુમાં જ ગરમ પાણીનો કોક હોવા છતાં ખોલવો નહીં, એ સાચો ત્યાગ છે. સમજ્યા? એક વેચનું જ વહેલું હોય, આમ કરો તો ઊંધું આવે ને આમ કરો તો ટાઢું આવે. શું કરવું એ મન હારે નિર્ણય પોતે લેવાનો છે. હાથ કઈ બાજુ જતો રહેશે એ જોવા જેવો ખેલ હોય છે હવારમાં. મને કહેતા આનંદ થશે, અમારા ઘણા સાધુ પાળાઓ ઉના નળને અડતા નથી, માટે એમને વંદન છે. આમ તો નિયમ લઈને મો આપણે બેઠા હોય ને માટલા હવને દેખાડ્યા હોય એટલે હવારમાં છે તે માટલું લઈને માથે રેડવું જ પડે, પછી જાવું ક્યાં? સમજાણું, ખીલકોડી પાઇપમાં ગરી ગઈને આણીકોરથી દાંટો લાગી ગયો તો ઓલ કરીને નીકળવું જ પડે. જાય તો જાય કહા, એમય તપ તો થાય, પણ બે નળ સામે હોય અને ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા ટાઢો જ નળ ખોલી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી અને નાઈ, ત્યારે મહારાજે બે ઘડી ઊભા તો રહી જાય કે મારે ખાતિર, એમ આ હાવ શુદ્ધ મારે ખાતિર. હા આવું છે. પણ હવે આ શરદી બરદી થઈ જાય એને આ બધો ધંધો ન કરવો, પછી નાકે તકલીફ કાને તકલીફ. ચતુર્ભગત તમારે સારો ન કરવો. આપણે ઘણું નાયા, હવે કોકને નવડાવો. બાકી સક્ષમ હોય એને આપણે કઈ ના પાડતા નથી, બરોબર ને? બહુ સારું. નિસ્પૃહતાની વાત આવે છે, નિસ્પૃહી પણ એ દેહમાં સ્પૃહા ન રાખવી એવી વાત આવશે. આજનો વિષય છે નિસ્પૃહત્વ અને સ્પૃહા. હામ હામી બે છે, નિસ્પૃહીપણું અને સ્પૃહા, આની લડાઈ છે. હા, સ્વામીના શબ્દોમાં જ એમની વ્યાખ્યાઓ જાણી લઈએ. નિસ્પૃહીપણું એટલે શું? સદગુરુ શ્રી ગોપાલ સ્વામીએ ભક્તિ સિદ્ધિમાં આ પ્રમાણે કહ્યું કે સહેજે જેવું તેવું અન્ન વસ્ત્રાદિક વસ્તુ મળે, આમ નિર્લોભી જેવું સંતોષ જેવું જ આમાં આવે છે કે સહેજે જેવું તેવું અન્ન વસ્ત્રાદિક વસ્તુ મળે તેણે કરીને સંતોષ પામવો, સંતોષ પામવો આ એક લક્ષણ. તથા બીજાના પદાર્થને લીધ્યાનો સંકલ્પ ન કરવો. જોયું, જેવું તેવું અન્ન વસ્ત્ર મળે એમાં સંતોષ રાખવો એ પણ નિસ્પૃહીપણું છે. પરાઈ ચીજને મેળવી લેવાનો ઘાટ ન કરવો એ પણ નિસ્પૃહીપણું છે. હવે ત્રીજું, દેહ અને દેહના સંબંધીને વિશે સ્પૃહા, આસક્તિ ન રાખવી એ પણ નિસ્પૃહીપણું છે. ત્રણ વ્યાખ્યા કરી. પહેલી ધન વસ્ત્ર અન્ન બાબતે, બીજી અંતકરણમાં કોઈની વસ્તુ જોઈને એને પ્રત્યે એને મેળવી લેવાનો ઘાટ ન કરવો એ પરત્વે, અને ત્રીજી દેહ ને દેહના સંબંધીમાં સ્પૃહા આસક્તિ સ્નેહ ન રાખવો. તો આપણે નિસ્પૃહી વર્તમાનમાં સુરા ગણાય. પરમહંસો આમ વાત છે નિષ્પૃહી વર્તમાનની. સહજ સ્વભાવે સંતને અંતરમાં રહે છે એમ,
સહજ સ્વભાવે સંતને અંતરમાં રહે છે એમ,
મળે પણ પંક્તિઓ ભક્ત ચિંતામણીની નિષ્કળાન સ્વામીએ લખેલી છે. સહજ સ્વભાવે સંતને અંતરમાં રહે છે એમ, સહજ સ્વભાવે નથી કાંઈ ગમતું મહારાજ વિના. હે મીરા કહેતી હતી કે હમ તો એક ગિરધર ગિરધર ગાઈએ. નરસિંહ કહેતો મેરે તો રાધે ગોપાલ ભજો રાધે ગોપાલ, એમ અમારા સાધુઓ કહે છે હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, દુસરો હમારે મન ન ભાવે, હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. જોતું નથી ને કાંઈ, બધું મૂકી દીધું છે ને મહારાજ મેળવવા મૂક્યું છે. નિશાન મહારાજ છે, મળે પણ મન નવ ચડે. મળે ને આ દુનિયામાં બધું આવું તો બધું સામે જ ભટકાય. જ્યાં હોય ને બધું જ, સ્ત્રી ધન ખાન પાન બધું સાધુ નથી ઈચ્છતા, નથી રાખતા, અપનાવતા, કાઢી નાખે, ત્યાગી દે છે. કેમ જે એને ભગવાન જોઈએ છે, માટે સંતો નિસ્પૃહી છે. નહીતર જાજી નહીં તો થોડી થોડી મૂડી તો હવ રાખે. જનો એ ચાવીનો જુડો, હવના પ્રાઇવેટ કબાટે તાળા, હવની બેંકની પોતપોતાની ચોપડી. ઓલ્યાજી આવે પછી ઓલ્યાજી આવે, આટા માર્યા કરે હવ. પણ એવું કાંઈ રાખતા નથી સંતો. માટે સંતોને વંદન, ભગવાન રાખે છે. ભગવાનનો જ સંતોને આધાર છે, આવો કોઈ આધાર નથી. ભગવાનને ખોળે, ભગવાનને આશરે, ભગવાનને અવલંબને જીવ્યા માટે એ સાચા સંત. આવી અણમોલ વાત કરી નાખી લ્યો. આવા તો સ્પૃહા કોને કહેશું? આને ઉલટાવી નાખો એટલે સ્પૃહા થઈ જાય. તેમ છતાં ગોપાલ સ્વામીના શબ્દોમાં સાંભળીએ, પોતાને મનગમતા માયિક પદાર્થના ભોગને વિશે બહુ આદર વર્તે ને તેનું જ મનમાં ચિંતન થયા કરે તેને સ્પૃહા કહેવાય. આવી વ્યાખ્યા કરી અહીંયા માયિક પંચ વિષયમાં લઈ ગયા વ્યાખ્યા. ઓમાં ન લીધી નિસ્પૃહીમાં, આમાં લઈ ગયા. બે ભેગું કરો એટલે બધું થઈ જાય. પોતાને મનગમતા માયિક પદાર્થના ભોગને વિશે બહુ આદર વર્તે, થોડો થોડો વર્તે તો કાંઈ સ્પૃહા કહેવાય નહીં. આસક્તિને વાસના ન કહેવાય, હવે જરી જરી તો સમજ્યા. પણ બહુ આદર વર્તે એમ, એનું જ મનમાં ચિંતન થયા કરે એનું જ, ત્યારે એને જ સ્પૃહા કહેતા. આસક્તિ કહેવાય, સ્નેહ કહેવાય, પ્રીતિ કહેવાય, બંધન કહેવાય. ભોગ્ય વર્ગે સ્વાદર બાહુલ્યમ ઇતિ તુ સ્પૃહા. ભોગ્ય વર્ગે સ્વાદર બાહુલ્યમ, માટે ભોગોમાં બહુ પ્રીતિ ન રાખવી. ભોગાહા રોગ મૂલાહા, ભોગમાં જે બધા રોગ થાય. ભગવાન શ્રીહરિનો આનંદ જ આપણો સાચો ભોગ છે, અને એવા સર્વાત્મા શ્રીહરિનો આપણને યોગ છે. શાહારું આપણે બીજે માથા ઘંવા, ચાય ભૂજીને સુકામ દુખી થાવું, ચાણક્ય નીતિમાં એવું કહ્યું, નિસ્પૃહસ્ય તૃણમ જગત. નિસ્પૃહસ્ય માણસ હોય નિસ્પૃહી, એને જગત તૃણ સમાન લાગે. પેલો ક્યાંનો બહુ મોટો માણસ સમુદ્રના કિનારે બેઠો હતો ને એને રાજાના માણસો રાજ દેવા આવ્યા કે હાલો તમને રાજા રાજગાદી આપે છે. તે કાચબાન બતાડીને એમ કીધું કે આ કાચબા જેટલી મન બુદ્ધિ નહીં હોય. આ કાચબો કેટલો સરસ સમુદ્રને કિનારે પાણીમાંથી બહાર નીકળીને કુણી કુણી તડકી ખાય છે, એને ઈચ્છા થશે ત્યારે પાણીમાં જતો રહેશે. મને એ બંધનમાં નાખીને તમે દુઃખી કરવા માગો છો, પણ આ કાચબા જેટલી મન બુદ્ધિ નહીં હોય કે આવું કીધું. ચલે જાઓ, હમે કુછ ન ચાહીએ, નિસ્પૃહસ્ય તૃણમ જગત. બોલો, જેને કાંઈ પડી નથી એને જગત તણખલા જેવું છે. ખરું ખોટું? બહુ અદભુત વાત છે. સદા સુખીઓ કોણ રહે? તો કે જેને કઈ જોતું જ નથી એ સદા સુખી. કેવી વાતો છે, સરસ હે. અને આ ભોગો ભોગવી ભોગવી મરી ગયા બધા, કઈ એમાંથી મળ્યું નહીં, કઈ મળ્યું નહીં. ભાગવતમાં તો એવું કહેવામાં આવ્યું કે કંડુ યને ન કર્યો હો ઈવ દુઃખમ દુઃખમ. દાદર થયું હોય અને તમે આછે ખંજોળ ખંજોળ કરો, બાળા લાગે મીઠું પણ પછી લોહી નીકળે ને બળિતરા થાય. મસ્ત દ્રષ્ટાંત આપ્યું ભગવાન વ્યાસે, મસ્ત કમ્પ્લીટ. વિષયનું સુખ કેવું? તો કે દાદરે ખંજોળ્યા જેવું, ખરજવું થયું હોય ને ખંજોળ્યા જેવું સુખ, એનું નામ વિષયનું સુખ. તે પહેલાં રઘાને પૂછ્યું કે જિંદગીમાં હારામાં હારો તારો દાડો કયો ને મજાક તને બહુ આવ્યો હોય ને સુખ બહુ આવ્યું એવી વાત કરી. તા કે જો ને એ વરહે કે મને આખા શરીરે ખ થયેલી, તે મને આથી આમ બાંધી દે પાટાને, કાંઈ ખંજોળવા દે નહીં. પણ એક દી કે બધા ઘરની બહાર ગયા, હું ભાઈડો એકલો ઘરે. પછી આછેથી બધું કાઢી નાખ્યું મોજા બોજાને, પછી ટૂંકું પીંડું પહેર્યું, બીજા લુગડા કાઢી નાખ્યા ને કાચીના ખાટલામાં પછી ભાઈડો આમથી આમ ને આમથી આમ હો હા, અને શરીરે મારે ખ ભાઈ લુંબો ચુંબો હો, અને આમથી આમને એ તેજી જે મજા આવીને જીવનમાં એવી ક્યારે નથી આવી હો ભાઈ, ભાવ મજા આવી ગઈ. ખંજોળભાઈ લ્યો સાંભળો, માણા કેમાંથી આનંદ મેળવી લે ને સુખિયા થઈ જાય ને કયા દિવસને જિંદગીનો ગૌરવ મનતો શ્રેષ્ઠ દિવસ મનાવી લે, નક્કી નહીં આવ માણાનો. એ રઘાએ આમ આનંદ માણી લીધો. એમ બધા રઘા જ છે આ દુનિયામાં. પંચવિષયના સુખ ભોગવીને કે અમે એ ગૌરવશાળી ભાગ્યશાળી અને એ હૈદવાળી, આમ નામ બધા બધા જિંદગી જીવે છે. પણ પછી એવું બળે ને એવી પીડા થાય ને રૂઝાણું હોય એ વ્યૂ જાય ને વળી ફરીને પાછી ખ થાય, બેક્ટેરિયા થાય, તકલીફ થાય. એમાં પંચવિષયનું સુખ એટલે આના જેવું જ. માણાને માંડ થોડુંક પંચવિષયની વાસનાની રૂઝ જેવું આવ્યું હોય ત્યાં પાછો માળો વાસના ભોગવીને પાછો પકવે, થોડીક રૂઝ એવી હોય ખંજોળે એટલે પાછું એ તૂટી જાય ને વળી પાછું પાકે, એમ થોડીક નિર્વાસનિકતા આવી હોય ત્યાં ભોગ ભોગવે એટલે પાછું એ તૂટી જાય ને વળી વાસના પાકે પાછી જામે. ભારે દાખલો ગોઈ તેવો ભગવાન વ્યાસને વંદન છે. થવને અનુભવ વાળો ક્યારેક તો દાદર કે ખંજોળે આવતી જ હોય ને, બસ એનું સુખ ને પંચવિષયનું સુખ એક હરખું, કશો ફેર ન મળે. કે ક્યારે ખરજવાને ખંજોળે માણા સુખી નથી થઈ જતો, એમ વિષય ભોગ્યો એ માણસ ક્યારેય સુખી નથી થતો. ભગવાન સ્વામિનારાયણે એમ કહ્યું કે શરીરે ધાજર થયું હોય ને ત્યાં જો હાથ ન અડાડીએ, ખરજવું થયું હોય હાથ ન અડાડીએ, ન ખંજોળીએ, તેની મેળે મટી જાય. એમ મનમાં ભૂંડા ઘાટ તો થતા હોય પણ જો વિષય ભોગવીએ નહીં, ઇન્દ્રિયોને વિષયો ન આપીએ, એ સુખને ન ચાખીએ, તો વિષયની વાસના એની મેળે મટી જાય. અગ્નિ બળતો હોય એમાં લાકડું ન નાખીએ તો એની મેળે ઓલાઈ ન જાય, પણ આ તો લાકડું નાખે તો જ ભડકા થાય, દુઃખી થાય. સુખ ક્ષણ વારનું અને દુઃખ પારાવાર, સુખ ક્ષણ વાર અને દુઃખ પારાવાર. જીવ એમનામ પછી પામી જાય હાર. માટે કરજો વિચાર, કેવા મળ્યા મોરાર, થઈ જવું જોઈએ હવે ભવ પાર. શું કહેવું છે તમારું? ભગવાન સ્વામિનારાયણે વેદ રસમાં પરમહંસો પ્રત્યે આવું લખ્યું કે હે મારા વાલા પરમહંસો, માયાને માયાના કાર્યમાં પ્રીતિ ન રાખશો, સ્પૃહા ન રાખશો, નિસ્પૃહી થાજો, આત્માને પોતાનું સ્વરૂપ માનવું ને સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહથી નિસ્પૃહી રહેવું, આત્માને વિશે સ્પૃહા કરવી, પંચભૂતના આ મડદા સમાન શરીરમાં નહીં. ને હે પરમહંસો, સચ્ચિદાનંદ રૂપ જે પોતાનો આત્મા, તેને વિશે જ પ્રીતિ રાખવી. રાખવી જ છે ને પ્રીતિ તમારે, તો તમારા આત્મામાં રાખો ને, આ તમારા મડદા જેવા હડેલ દેહમાં શા માટે રાખો છો? નોય દેહ તમારું રૂપ, તમે નથી આ શરીર, તમે એનાથી જુદો એવો આત્મા છો, ચેતન છો, જ્ઞાન સ્વરૂપ છો. માટે જડરૂપ દેહને પોતાનો આત્મા ન માનો. સાવધાન પરમહંસો, હે નિષ્પાપ પરમહંસો, મનુષ્ય શરીર તો અતિ ઉત્તમ છે, એનાથી મોક્ષ મેળવી શકાય છે, ભગવાન મેળવી શકાય છે, અરે સર્વે સાધન સિદ્ધ કરી શકાય છે. પણ જેના ભાગ્ય ફૂટ્યા હોય એને જ દેહની સ્પૃહા જાગે છે, પ્રીતિ દેહમાં થઈ જાય છે, હું દેહ એવું થઈ જાય છે, કઠણાઈ આ મનુષ્ય દેહ ઉત્તમ કલ્યાણ પમાડી દે એવું એની ના નહીં, પણ એને જ પોતાનું રૂપ માનીને અહંતા ધારણ કરીને, મમતા ધારણ કરીને, દેહમાં ખૂંચીને, બંધાઈને, રગદોળાઈને, ઘૂંસાઈને મરી જાવ તો દેહ તમારે માટે તો મોટો જમદૂત થયો. આજ મોટો રાક્ષસ, આજ આતંકવાદી ગુંડો. દેહની પાસે જેમ ખેડૂ બળદિયા પાસે ખેડ કરાવે, એમ ભજન કરાવે, સેવા કરાવે, એ આત્મા પરમાત્માને પામે છે. બોલો. પણ 60 વર્ષે રાજા ને રાણી ને કુંવર થયો હોય અને રાજા ને રાણી માં દીકરો માં દીકરો એમ પપલાવે ને હાચવાજ કરે, એમ જે માણસ દેહને હાચવાજ કરે, એ તો મૂળ દેહમાં બંધાય, ઇન્દ્રિયોના વિષયમાં ગૂંચવાય, મૂંઝાય, મરી નરકમાં જાય, કઠણાઈ થાય. હાય હાય, આવો અમૂલ્ય સત્સંગ મળ્યા છતાં જિંદગી હારી જાય, ધિક્કાર છે ને ધિક્કાર. માટે જાગો હે પરમહંસો, દેહ તમે નથી, દેહનું સુખ તમારું સુખ નથી, તમે આત્મા છો, તમારો આનંદ સર્વાત્મા છે. ઉઠ જાઈએ, દેહ સે પર ઉઠીએ, ઓર આત્મા સે પર, પરમાત્મા કે સાથ પ્યાર સે દિલ લગાઈએ. માટે હે પરમહંસો, દેહને પોતાનું સ્વરૂપ માનનારાના ભાગ ફૂટલા છે, અને એટલે જ એને પછી પંચવિષયમાં સ્પૃહા જાગે છે. દેહને પોતાનું સ્વરૂપ માને ને એટલે પંચવિષયમાં બહુ ખેંચાણ થાય, બહુ સ્પૃહા જાગે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, જે પોતાને દેહ માનશે એને ડોશી જોશે, જે પોતાને પુરુષ માનશે એને સ્ત્રી 1000 વર્ષે જોઈશે, જોઈશે ને જોઈશે, અને જે સ્ત્રી પોતાને સ્ત્રી માનશે એને પુરુષ જોશે આજને જ કાલે, લીગલી નહીં તો અનલીગલી. આવું કહેતા સ્વામી. પણ જે પોતાને આત્મા માનશે, બ્રહ્મ માનશે, એને પંચવિષયના સુખની કોઈ જરૂર નથી, સ્વયં સુખી છે, એમાં સાક્ષાત પરમાત્મા રહ્યા છે. આત્માને પરમાત્માને અણુ છેટું નથી, ઓત પ્રોત આર પાર બે એક મેક, દેહને દેહી જેમ રહ્યા છે. એને દૂર સમજવા, છેટા સમજવા, એ થોડી ભૂલ છે. જેના ભાગ ફૂટ્યા હોય તેને દેહની સ્પૃહા જાગે છે ભાઈ. તેથી સંત સમાજનો વિયોગ થાય છે, પછી દેહના ઇન્દ્રિયોના સુખ લેવા ભાઈ સંત સમાજ અને હૂતો મૂકીને બીતે આઘો પાછો થઈ જાય. એમ સંત સમાજમાંથી નીકળી છેટો થાય, પછી માયા કેવારો આય ભોગા કાઢી નાખું તારા, અને પછી તેને આત્મપદની પ્રાપ્તિ નથી થતી. જેમ ચિંતામણી હાથમાં આવી હોય પણ અભાગ્યો પુરુષ તેને જાણ્યા વિના નાખી દે છે, તેમ મનુષ્ય શરીરને પામી સ્પૃહાને કારણે જે સત્સંગ સંત સમાજથી જુદો પડે છે ને આત્મપદને નથી પામતો, તે મોટો અભાગ્યો છે. કર્મનો ફૂટલો, કર્મનો કાગડો, સંત સમાજથી જુદો પડે, ઇન્દ્રિયો માટે, વિષય માટે બંધન થઈ ગયું હોય ક્યાંક એને માટે, એટલે પછી એ માણસ સંતોની દ્રષ્ટિએ, મોટાની દ્રષ્ટિએ મોટો અભાગ્ય છે. ને મૂર્ખતાએ કરીને દેહની આવરદાને વૃથા ખોવે છે, મૂર્ખતાએ કરીને દેહનું આયુષ વૃથા ખોવે છે. મફતનો ક્ષણો વિતાવે છે, ઉજાગરા કરે છે, અડિયું કરે છે, યુક્તિઓ કરે છે, પ્રયુક્તો કરે છે, બધાને છેતરે છે, હવની આંખમાં ધૂળ નાખે છે, ન કરવાનું કરે છે, વૃથા. હે પરમહંસો, જેમ રાખના ઢગલામાં આપેલી આહુતિઓ વ્યર્થ જાય છે, એમાં અગ્નિ ન થાય, રાખના ઢગલામાં આપેલી ઉત્તમ સુગંધીદાર ગાયના ઘીની આહુતિઓ હાવ વ્યર્થ જાય તેમ દેહને પોતાનું રૂપ માનીને કરેલી તમામ ક્રિયાઓ વ્યર્થ જાય છે. હૈદ કરી નાખી, હૈદ હો ગઈ, દેહને પોતાનું સ્વરૂપ માનીને કરેલી તમામ ક્રિયાઓ વ્યર્થ જાય છે. એકવાર તો મહારાજ એવું બોલેલા, જોકે એ બહુ વાત કર્યા જેવી નથી, પણ મહારાજ બોલ્યા હતા એટલે કહી દઉં. મહારાજ કે દેહ ભાવે યુક્ત જે અમારી પૂજા કરે છે તે અમારો અપરાધ કરે છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમારી પૂજા કરે છે ને તમારો અપરાધ કેવી રીતે કરે? બિચારો બ્રહ્મભાવે ન કરી શકે તો દેહ ભાવે કમસે કમ તમને તો પૂજે છે. મહારાજ કહે છે કે ઠાકોરજીને લઈને કોઈ ઉકડામાંથે બેઠો બેઠો ગંધવાડામાં માખિયું બણબણતી હોય ન્યા પૂજા કરે તો એ ઠાકોરજીનો અપરાધ કરે છે એવું માનો કે ન માનો, મો ઉકરડામાં જ્યાં પોદળા પીડ્યા હોય નરક પીડ્યો હોય ન્યા ઠાકોરજીની કોક પૂજા કરે તો અપરાધ કહેવાય ભગવાનનો. ત્યારે મહારાજ કહે આ દેહ જેવો ગંધારો ઉકરડો કોઈ નથી, તે દેહ ભાવે ઉકરડા ભાવે જે અમારી પૂજા કરે છે એ એના જેવો જ છે. તો આવું બોલેલા માટે બ્રહ્મરૂપ થયા વગર તો મારે તમારે છૂટક્યો નથી, આજ નહીં તો કાલે. આ દેહને પોતાનું સ્વરૂપ તો ન જ માનું, આ શરીર તો હું કોઈ કાળે નહીં, હું પુરુષ નહીં, હું સ્ત્રી નહીં, મારી કોઈ જાત નહીં, નાત નહીં, મારી કોઈ ઉંમર નહીં, જન્મ નહીં, મરણ નહીં, હું તો ચૈતન્ય સત્તા માત્ર ચિદ જ્ઞાન સ્વરૂપ છું, ચિદાકાશ છું, પૂર્ણોહમ, નિત્યોહમ, સચ્ચિદાનંદોહમ. આવું અભિમાન લાવવું પડશે ભક્તિ સિદ્ધ કરવા. દેહાભિમાનથી ભક્તિ સિદ્ધ ન થાય બાપા. સોનાના દોરા જેમ તો આત્મજ્ઞાની રહી શકે, દેહાભિમાનીને તો માન સન્માન આશ્રમમાં ખાન પાન મળે ત્યાં સુધી ભક્તિ એની સમરા કાઢતી જાય ને, જેવું અપમાન થાય ને ટલ્લે સડે તો પાછો એકદમ કરમાઈ જાય, પાછો પડી જાય ને બધાના ઉગુણ લેવા માંડે ને છેવટે ભાગી જાય. માટે હે પરમહંસો, કાળ બળો બળવાન છે તેનું મોટું પરાક્રમ છે, તેના તેજ સામે ઠરવાની કોઈમાં સામર્થ્ય નથી બાપા. તે જ્યારે હાથમાં ત્રિશુળાદિક શસ્ત્ર ધારીને ફરવા નીકળે છે કાળભાઈ, ત્યારે કોઈ જીવ કે ઈશ્વરો બચી શકતા નથી. કાળ સબકા ભક્ષ કર લેતા હૈ. વિરાટના એક દિવસમાં 71 ચોકડીનું રાજ્ય કરીને 14 ઇન્દ્રો 14 મનુઓ નાશ પામે છે, અને અવ્યાકૃત પુરુષના એક મટકા જેટલા કાળમાં વિરાટનો પણ નાશ થઈ જાય છે, તો બીજાનું શું કહેવું? માટે આમાં શું સ્પૃહા રાખવી? એમ સર્વે પદાર્થો નાશવંત છે, માટે સ્પૃહા તો અવિનાશી પરમાત્મામાં અને અવિનાશી આત્મામાં રાખવી. દાયા માણસે મૂર્ખાઓ બધે છૂટ. હે પરમહંસો, આવરદા મહા ચંચળ છે, મૃત્યુ અતિ સાવધાન છે, તે માટે ધાર્યું જ પોતાનું મૃત્યુ કરે છે. હે પરમહંસો, જેટલા ભોગ છે એટલા રોગ છે, જીવ જેને સંપદા જાણે છે તે સર્વે આપદાઓ છે. લે લેતા જાઓ. જેને સત્ય જાણે છે તે સર્વે અસત્ય રૂપ છે. હે વિપદો નૈવ વિપદઃ, સંપદો નૈવ સંપદઃ, સંપન્ન નારાયણ સ્મૃતિઃ, વિપદ વિસ્મરણમ વિષ્ણોઃ. આપણે શું ભગવાનની સ્મૃતિને સંપત્તિ કહીએ છીએ? આપણે તો બીજી બધી માની છે આડી નવળી મરવા હારું. અરે જીવ જેને સત્ય જાણે છે તે સર્વે અસત્ય રૂપ છે. સ્ત્રી, પુત્ર, માતા, પિતા, ઘર, મિત્ર, ભાઈ, ભાણી, બેન, બનેવી, હાળો, હાળી, તે સર્વે બંધનના કારણ છે. માટે તે સર્વેમાંથી નિસ્પૃહી થવું અને આગેબડો ગોલોકની વિભૂતિઓમાંથી પણ નિસ્પૃહ થવું, વૈકુંઠની વિભૂતિઓમાંથી પણ નિસ્પૃહ થવું, અરે કૈલાસની વિભૂતિઓ થકી પણ નિસ્પૃહી થવું, તથા અષ્ટ આવરણ યુક્ત જે બ્રહ્માંડ તેની તમામ વિભૂતિઓ થકી નિસ્પૃહી રહેજો, સિદ્ધિઓ થકી નિસ્પૃહી રહેજો, સ્થાનકો થકી, અને એ સર્વેના સુખથી નિસ્પૃહી રહેવું. અને પ્રીતિ તો એક પરમેશ્વરના ચરણારવિંદને વિશે રાખવી, ઓનલી ભગવાનમાં પ્રીતિ રાખવી, બીજે ક્યાંય ન રાખવી, ક્યાંય નહીં. અથવા એક વિકલ્પ આપ્યો, ભગવાનના ચરણારવિંદને વિશે રાખવી અથવા સંતના ચરણારવિંદને વિશે રાખવી, હે પરમહંસો, ભગવાનને ભગવાનના સંતમાં પ્રીતિ રાખવી, બીજે ક્યાંય ન રાખવી. હરિને હરિના જન પરમારથી બીજે માને નહીં મારું મન, આવું મુક્તાનંદ સ્વામી બોલ્યા હતા.
સહુ હરિ ભક્તને રે રહેવું હોય મારે પાસ,
સહુ હરિ ભક્તને રે રહેવું હોય મારે પાસ.
શરત મૂકે છે મહારાજ, શરત કરે છે, તમારે જો મારી પાસે રહેવું છે ધામમાં, મારું જ સુખ માણવું છે, જાણવું છે, મારા જ આનંદમાં ડૂબવું છે, બોલો. હા મહારાજ,
કે તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ,
સંતો સિવાય બધે નિસ્પૃહી રહેવું, ક્યાંય સ્પૃહા કહેતા પ્રીતિ આસક્તિ રાખવી નહીં. જો ભગવાનની પાસે રહેવું હોય તો નિસ્પૃહી થવું જ પડશે, સ્પૃહા મેળવી જ પડશે, ભગવાનની જ એક સ્પૃહા રાખવી પડશે, આ બધું કરવું પડશે. પેલી ડોશીઓ ગીતમાં ગાય એવું, સમજ્યા, જેવો નડિયાદનો ટાવર એવો અમારે બેની બાનો પાવર, પાવર રાખવો પડશે, તમારા આખા ઘરને વાગીને અમારી પાળવી પડશે એમ. આ કર્યા વગર છૂટક્યો નથી, કેમ કરશું? ઘણાને તો કાંઈ અસર જ નથી. કથામ બેહે પણ કથા એનામ ન પહે, કથા પ્રૂફ માણસો, શું કરવાનું? ઘણી ઘડિયાળો આવે છે ને વોટરપ્રૂફ, તો બાલ્ટીમાં પાણી નાખીને એક જણાએ કહ્યું, જો મારી ઘડિયાળ પાણીમાં નાખો, મારી ઘડિયાળમાં પાણી ન પહે. મેં તારી ઘડિયાળમાં જેમ પાણી ન પહે એમ મારા શ્રોતામાં કથા ન બેહે. અમારા શ્રોતા તારી ઘડિયાળ જેવા, હા, મને કે પાણીમાં પાછી ચાલુ રહ્યો. મેં કીધું, હા, અમારા સત્સંગીઓ પાછા ચાલુ જ રહે, કોઈ બહેન ન થાય. હું અમારી ખીચડી સ્વભાવો ધમધોકાર હાલે તારી ઘડિયાર જેમ જ, કારણ કથા અંદર પહેરવી જોઈએ ને બાપા. આવું થયું,
આપે થઈ આત્મ સ્વરૂપ ભજે પ્રભુ પરમાત્મા રૂપ,
આપે થઈ
ભજે પ્રભુ પરમાત્મા.
સંતો કાયમ એમ જીવે છે, પોતાના સ્વરૂપને આત્મા માની પરબ્રહ્મમાં કેવળ પ્રીતિ કરીને બેઠા છે, એનો થાપ ઉત્થાપ નથી, લગાતાર હરિમાં એકાકાર. સ્વામી સહજાનંદનો આ પ્રતાપ છે, ભગવાનની દયા થઈ ગઈ, ભાઈ ફાવી ગયા. માટે આ રીતે નિસ્પૃહિતા ગ્રહણ કરવી અને સ્પૃહાને પછાડી દેવી, નિષ્પૃહી વર્તમાનને સજાવી ધજાવી બળિયું કરી અને સ્પૃહા નામની રાક્ષસણીને મળી નાખો, ટાળી દો, ભાંગી નાખો, ક્યાંય સ્પૃહા ન રહેવા દેશો. અને ભગવાન શ્રીહરિના ચરણમાં મહા આનંદ છે અને માણવા માટે એકવાર હિંમત કરો, એકવાર લડાઈ કરો ધર્મ સર્ગની અને અધર્મ સર્ગની, ધર્મ સર્ગ દ્વારા અધર્મ સર્ગનો નાશ કરી પરમાત્મા સહજાનંદ સ્વામીને આપણે પામી જવાનો આ સુંદર મોકો છે, અવસર છે. મનુષ્ય દેહને રૂડો ભારત દેશ, એમાંય ગુજરાત, એમાંય 500 પરમહંસન મહારાજ ફરેલા, એ ભૂમિમાંથી આપણા દેહ બન્યા છે. ઉચ્ચ કોમને સર્વાંગ પૂર્ણ, અરે આવું શરીર ભગવાનને આપ્યું, આવા સંતો ભક્તો, વાય રે વાય, હવે હું ખામી છે કરવા માંડવું, કરી લેવું, પાછા પડવું નહીં, નહીતર ગુજરી જતા વાર નથી, ગમે ત્યાં દેહ પડી જશે. જોન પ્રણવભાઈ આપણને સપને ખબર હતી કે આમ વ્યા જાય, કાલે એની શીડી જોઈ, હે કુમળા ફૂલ જેવો છોકરો, રમતો જમતો નાચતો કૂદતો, હવે જોયા જ કરવાનું ને આંખ્યો ફાડીને છે ને. આપણે મોટા પીડિયારી અને નાનો યોગ્ય, બોલો, બેટાની પાલખી બાપ ઉપાડે, કાંઈ નક્કી નથી કોણ ક્યારે કાળના લીધે અહીંથી ઉપડે, કાળ કોને ઉપાડે છે ખબર ભાઈ. માટે આમાં ગાફલાત હાલે એવું નથી, ભક્તિ કરી લીધા જેવું. હે આપણે બધા એની હારે હારે જો ને રમતા જમતા નાચતા કૂદતા ને વચ્ચેથી એક ફૂલ તૂટી ગયું, ગજબની વાતો છે. પણ આપણી આંખ નથી ઉગડી દો, અમારા મંડળમાંથી ભજન સ્વામી ગયા, આ છોકરાઓના મંડળમાંથી પ્રણવ ગયો, આંખ્યું આપણે ઉઘડવી જોઈએ કે આમ વૈયા જાય છે અચાનક. મહારાજ તો કાંઈ વિચારવાય નથી રહેવા દેતા, ઉપાડી જ લે. માટે હવે સમજીને ભક્તિમાં જ જીવ આપો, સત્સંગ ભજન કીર્તન બસ, બીજી વાત નહીં. શું લાવવા ને શું લઈ જવું બોલો. માટે ભક્તિ સિદ્ધિ ગ્રંથ સાંભળ્યા પછી આપણા જીવનનું આમૂળ પરિવર્તન થવું જોઈએ. આ મુલાત શિખા પર્યંતમ પરિવર્તનમ ઈચ્છામિ, નક્કી ચોટલી સુધી આપણે આખા બદલી જવા જોઈએ. લોકો એમ કહેવા જોઈએ આ ઈ નહીં, આ ઈ નહીં, આ હાથ આખો બદલાઈ ગયો, ભરાડીમાંથી ભગત થયો, કુસંગીમાંથી સત્સંગી થયો, અનાડીમાંથી એકાંતિક થયો, આસક્તિમાંથી વૈરાગી થયો, અજ્ઞાનીમાંથી જ્ઞાની થયો, દેહરૂપમાંથી બ્રહ્મરૂપ થયો, વિષયમાં લુપ્ત હતો એને બદલે હવે ભગવાન સ્વામિનારાયણમાં લુપ્ત થયો, ધન્ય ધન્ય, આ તો આખો બદલાઈ ગયો, એમ અહેસાસ અડખે પડખેવાળાને થાય એવા ભગત થવું છે. કરો ઠરાવ, પાછી પાની કોઈ રાખશો નહીં. આવો હવે 19મા ગુણમાં અકાર્પણ્ય નામનો ગુણ સ્વામીએ લખ્યો છે, એની સામે બીજો એક ગુણ છે દાન, દાન આપવું. અકાર્પણ્ય અને દાન આમ તો નીલોભી જેવા જ આ બે ગુણ છે, એની સામે લોભ નામનો એક ખતરનાક આશા તૃષ્ણા વગેરે બાયુને લઈને આ બેને અરે બાંધવા કાયમ આવે છે. બોલો લોભ, હડેલી તૃષ્ણા, હડેલી વાસના, આ બધી ભંગાર ડોશીઓ સાથે લોભ બાયુ સડાવી, અને અકાર્પણ્ય, દાન, ત્યાગ આવા બધા ગુણો હોય ને એની અરે બાંધવા આવે. નબળા માણા, હારા માણા એરે નથી બાંધવા આવતા શેરીમાં, એવું લડાઈ જ છે. અંધારું ને અંજવાળું બાજ બાજ જ કરે, ધર્મ ને અધર્મ ઝઘડ્યા જ કરે, સત્ય ને અસત્ય સંસાર સર્જાણો ત્યારથી ઝઘડે, ક્યારેક સત્ય જીતે ને ક્યારેક અસત્ય. જો સારા વાતાવરણમાં રાખીએ ને તો તુલસી ને છોડ થાય, નહીં તો ટાઈટ લાગે તો કરમાઈ જાય ને, તડકો લાગે તો કરમાઈ જાય, પાણી વિના કરમાઈ જાય, ખાતર વિને બરમાઈ જાય. એમ આ બધા સદગુણો પણ છે ને, સારાના સંગે રહી તો ખીલે, કુસંગીનો સંગ થાય તો કરમાઈ જાય, ઠરડાઈ જાય, વ્યા જાય. જોઈએ એવું એને ખાતર પાણી ન મળે ને તો પણ તુલસી ઉકાઈ જાય, એમાં સદગુણો પણ સુકાઈ જાય. માટે મંદિર, સાધુ સંતો, કથા કીર્તન, ધૂન, સારી કથાની શીડી વિશીડી કીર્તન, આ બધું ખાતર પાણી કહેવાય, સારું કહેવાય. અને ફિલ્મ ને બીજું ને ત્રીજું ને એવું બધું છે ને, તમે સમજી ગયા ને, મારી નાખે એવું. માટે જાગો જુવાન, જાગો. કૃપણ એટલે લોભીઓ, સમજાણું. કૃપણસ્ય ભાવ કાર્પણ્ય, ન કાર્પણ્ય ઇતિ અકાર્પણ્ય. પોતાને મળ્યું જે અન્નાદિક વસ્તુ તે થોડું હોય, તેમાંથી પણ ઉદારપણે કંઈક બીજાને આપવું, પણ કંજુસાઈ ન કરવી. કંજુસાઈ કે દીનપણા થકી બીજાને આપ્યા વિના પોતે એકલાએ ન ભોગવવું, એને કહેવાય અકાર્પણ્ય. સમજાણું. લ્યો, આપીને ખાવું, વેદમાં લખ્યું છે ને, તેન ત્યક્તેન ભૂંજી થા માં કચ્ચિત ધનમ. આ વાત છે, બીજાને આપીને ખાવું, એકલા બધું ભેગું કરીને આહેડે ન રાખવું, આ કહેવાય અકાર્પણ્ય. ઘણા માણસમાં હોય સૌ, એકલા કોઈ દી ન ભોગવે, બધું ભગવાને આપ્યું હોય તો એ બધાને વેચે. લ્યો, અને ઘણા માણાની તો વાત જવા દો, વેચતા જ આવડે, વેચતા તો કોઈ દી ન આવડે. બીજો ગુણ છે દાન નામનો. ન્યાય કરીને પોતાને પ્રાપ્ત થયા એવા પ્રિય જે પદાર્થો, તેનું યથાશક્તિ પાત્રને વિશે અર્પણ કરવું, ગમે એને નહીં. પોતાની પાસે આવ્યું એટલે ગમે એને હાલતા દઈ દેવું, વટ મારવા એમ નહીં, જા જમતાર જા. અરે ભાઈ, પાત્ર કુપાત્ર જોઈને દાન દેવું, નહીતર મુશ્કેલી થઈ જાય, પુણ્ય બદલે પાપ થાય, નિર્બંધન થવાને બદલે બંધન થાય, કહેવાનો ત્યાગ ને રાગ થાય, કીર્તિ આદિકમાં. માટે કહે છે યથાશક્તિ પાત્રને વિશે અર્પણ કરી દેવા પ્રિય પદાર્થો, ને પછી તે પદાર્થને ભોગવવાની પાછી પોતાને આશા ન રાખવી, તેને દાન કહેવાય. દાનમ તું ત્યાગમ, આમ તો દાનનું નામ ત્યાગ, દઈ દેવું એને દાન, એટલે ત્યાગી દેવું એને દાન કહેવાય. લ્યો, આ દાનની વ્યાખ્યા સ્વામીએ કરી. દઈ દીધેલા દાનને પછી ક્યારેય પાછું મેળવવાની આશા ન રાખવી. ઘણા તો પાછું લેવા આવે, પછી લાવો અમારું પાછું, એ તો તમારે અમારે ભળતું હતું એટલે આપ્યું હતું, હવે બગડ્યું એટલે પાછું લાવો. ઝઘડો કરીને દાન પાછું લેનારા આ દુનિયામાં ઘણા નીકળ્યા છું. પ્રશ્નોત્તર સાગરમાં કહ્યું દાનમ પરંતુ કિમ અભય પ્રદાનમ. આ વાત આખી બીજી છે. આ વાત, દાન ઘણા પ્રકારના છે, ખ્યાલ આવ્યો. હવે આપણી પાસે જે હોય એનું દાન થાય, ન હોય તો ક્યાંથી કરવું? ગાયનું દાન, ધનનું દાન, વિદ્યાનું દાન, વસ્તુનું દાન, અન્ન દાન, પાણી દાન, બધા બહુ દાન છે. સમજાણું. માણસ ચક્ષુદાન કરે છે, મરી ગયા પછી દેહદાન, કિડની દાન, બ્લડ દાન, બધા દાન જ છે. તો પણ સર્વદાનમાં શ્રેષ્ઠ દાન કયું? તો કે અભય દાન. હવે એ તો ભગવાન કા ભગવાનના મોટા પુરુષ કરી શકે છે, બધાનું કામ નથી. આપણે ભયમાં છીએ એમાં વળી કોને અભય દેવો? જ્યારે એક વરથી ભયમાં ઘેરાણ આવે અભય દાનની વાત કરવી? જન્મ મૃત્યુથી છોડાવી અભય દાન આપવું એ જ સર્વશ્રેષ્ઠ દાન છે. વાત સાચી છે, પણ હવે આપણી પાસે એ પાછું હોય ને ક્યાંથી દેવું? પરંતુ વાલા ભક્તો, અકાર્પણ્ય એટલે નિર્લોભ નામના ગુણને અને દાન એટલે કે સત્પાત્રમાં દાન દેવાના ગુણને લોભ નામનો રાક્ષસ કાયમ ખાઈ જાય, મારી જ નાખે છે. લોભ એટલે શું? તો કે અન્ન વસ્ત્ર ધનાદિક વસ્તુ પોતા પાસે હોય તો પણ તે સત્પાત્રને ન આપી શકાય. દ્રવ્ય વ્યય ભીતિ એને કહેવાય લોભ. પૈસા વપરાઈ જવાની બીક છે ને એ લોભ કહેવાય. આપી શકે જ નહીં ને, બોલો ને, સાચવી મુકાય એવો સંગ્રહ કરવાનો સ્વભાવ તેને લોભ કહેવાય. લોભશ્ચ કહ સર્વ પદાર્થ તૃષ્ણા, પ્રશ્નોત્તર સાગર. સર્વ પદાર્થ માત્રની તૃષ્ણા થયા કરે એને લોભ કહેવાય. અત્યાગો ધના દેહે સતી પાત્ર કેપી, સારું દાન દીધા યોગ્ય પાત્ર મળી જાય તો પણ તેને દાન કરી શકાય નહીં એનું નામ લોભ. બોલો લ્યો, સૂર્યચંદ્રના ગ્રહણ જેવો સમય હોય, ઉત્તરાયણ હોય, પવિત્ર પર્વ હોય અને સારું દાન આપી શકાય એવા વ્યક્તિ પાત્ર હોય તો એનો ઉપાય. પાછું પોતા પાસે ધન હોય પણ જમ બેઠા હોય આયથે હાલે નહીં તમારે માલ કરતી કાંઈ. કેવી ગજબની વાત છે, લોભિયા માણાની કથા શું કરવી? ભાઈ ભાઈની કથા વાતું છે. અહીં આપણે એવા બધા દાખલા નથી લેતા, હો નરી ઘી ઘી વાત લેવાની. જોવા સાંભળો, બિનજરૂરી અનેક પ્રકારના પદાર્થોને સંગ્રહ કરવાની ઈચ્છા તથા પોતાની પાસે ઘણું ધન હોવા છતાં મારી પાસે ધન પૂરતું નથી એમ સમજી અન્યાય, અનીતિ અને લોકોને ઠગીને ધન સંપાદન કરવું ને એમાં જ લુપ્ત રહેવું એને લોભ કહેવાય. વળી એક આપો તો હજાર પાછા દે એવા સત્પાત્ર બ્રહ્મ સ્વરૂપ સંતો મળે છતાં તેમને અન્ન વસ્ત્રાદિકનું સમર્પણ ન કરી શકાય તેને પણ લોભ કહેવાય. એક આપો તો હજાર દે એવા બ્રહ્મ સ્વરૂપ સાધુ સંતો હોય એને અન્ન વસ્ત્ર ન આપી શકાય, કઠણાઈ કહેવાય આ બધી. જે છે તે દેખાય નહીં અને નથી તેની તૃષ્ણા રહે એનું નામ લોભ. ભેગું કરી રાખ્યું હોય એ બધું જોવે ને નજી બીજું, તમને ખબર છે, પેંડાનું પડી કુલીને ઘરે જાઓ, ટીનિયા મનિયા અહીંયા આવો, લ્યો પેંડા, એના હાથમાં બે પેંડા પકડાવો ને એની સામે જોવે ને પડીકું ચાલે. હવે બે ખાશ તોય તકલીફ થાય, સાણો મનો મેલ ને, આ લોભ કહેવાય. અને ઘણા છોકરાને બે આપો એટલે ખુશ થઈ જાય, નાચવા માંડે ને ખાવા માંડે, પડી કે ન બાજે. આ જીવ તો એવા વિચિત્ર. હા, રઘુપતિ રાજા તેરે નામ સબકુશ લીખ દે મેરે નામ, એટલે આટલું ઓછું છે? કોકને નામે થોડુંક રવા દે. પંચે ઇન્દ્રિયોના વિષયો પ્રમાણો તેની જ તૃષ્ણા જન લોભ જાણો, તેને તજે તો ભય મુક્ત થાય, તજે નહીં તે નરકે જ જાય. પંચે ઇન્દ્રિયોના વિષયો પ્રમાણો તેની જ તૃષ્ણા જન લોભ જાણો. અત્યંત જાગે ઉર લોભ જેને, બહુ લોભ ઉપડી જાય ને, સુપુણ્ય કે પાપ હુજે નો તેને, એને પાપ પુણ્ય હોય. લોભે કરીને ન રહે જ જ્ઞાન, લોભી દિશે પ્રાઉડ પશુ સમાન. બહુ હોય છે દુનિયામાં લોભિયા. પંચતંત્રમાં તો એવું લખ્યું છે, લોભ મુલાની પાપાની શ્લેહ મુનાની દુઃખાની. દુનિયામાં જેટલા પાપ થાય છે એ બધાના મૂળમાં લગભગ લોભ હોય કંઈક ને કંઈક બાબતનો, એટલે જ પાપમાં પડે માણા. આ જગતમાં જે જે માણા દુઃખી થઈને રડતો હોય જોઈ જોઈને, ક્યાંક ને ક્યાંક હેત હોય એને લઈને રોતો હોય, નગર શું કામ કોઈ રોવે ભાઈ, ઘણાય મરે દુનિયા. સત્સંગી જીવનમાં તો ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું, અધિષ્ઠાનમ હિ પાપસ્ય લોભશ્ચાઘ પ્રવર્તકઃ અર્થાનર્થૈર નિભૃતાઃ સત્યેવેત્યપિ વેત્થવચ. ભગવાન કહે છે લોભ પાપ માત્રનું સ્થાન છે. અધિષ્ઠાનમ સર્વ પાપસ્ય લોભ, વળી કીધું લોભ પાપ માત્ર નો પ્રવર્તક છે પિતાશ્રી છે. અર્થ નામના આ ધનમાં 15 અનર્થ રહ્યા છે. મહારાજ કહે છે એને કોઈ ઓળખતું નથી. અર્થમાં કેટલા અનર્થ છે? 15. સંતિ એમ આ સાચું માનજો એમ કે છે. કયા 15 જાણવું છે તમારે? અર્થમાં 15 અનર્થ જાણવા છે. અર્થ એટલે સમજો છો ને તમે? ધન સંપત્તિ રૂપિયા. તો સાંભળો, લ્યો ક્રોધ, પૈસાને લઈને બહુ ક્રોધ થાય. પેલો બગડે બે, મોહ, ધનને લઈને મોહ બહુ થાય. તગડે તેણે ઈર્ષ્યા, આપણે વાહેરી ગયા, એ ઝાઝું કમી ગયા, બહુ થાય ઈર્ષ્યા. છોકડે ચાર, મત્સર થાય, લીધ્યા દીધ્યા વગેરેની બળીતર્યા કારણ વિનેની, એના મૂળમાં લોભ છે. પાંચમો ચોરી, આ ડિયવળી અનેક પ્રકારની છે, એમાંથી કાંઈક તો થાય જ. હા, ધન ચોરી કરાવે, હિંસા કરાવે, હિંસા પોપડા એક હોય એના દસ્તાવેજ બે ત્રણ થાય ને એમાં એક બે મરે તો એનું પાન ન આવે, કોર્ટે કેસ હાલે, કાંઈક જેલમાં જાય, આ બધું લોભ કરાવે. પછી ધન અસત્ય બોલાવે, ધન દંભ કરાવે, પૈસા મેળવવા માણસ દંભ કરે, ધન કામ વાસના માટે શરીર વેચાવે, ધનથી કામ ઊભો થાય, ધનથી મદ આવે છે, ધનથી પરસ્પર ભેદ પડે છે, ધન અરસપરસ વેર કરાવે છે, ધનને કારણે અવિશ્વાસ ઊભા થઈ જાય છે, અને ધન સ્પર્ધા કરાવે, જ્યાં જો એને હરીફાય, એના કરતા મારે મોટો બંગલો, મોટું બિઝનેસ, સારા કપડા, સારી ગાડી, આ બધું ધન. ચૌથ્યા વ્યસનમ ત્રયમ, ધનથી ત્રણ પ્રકારના વ્યસન થાય. 15મું, સ્ત્રીનું, જુગારનું અને દારૂનું વગેરે 18 વ્યસનો છે. એ બધા ધનમૂલક છે. પૈસા ન હોય શું વ્યસન કરે? આમ અર્થમાં 15 અનર્થ છે. એવા અર્થને પાપરૂપ જાણી પરમેશ્વરના ચરણારવિંદનું ધ્યાન ધરવું, પણ ધનનું ધ્યાન ન કરવું ભગવાનના ભગતને. લોભિયા તો આ દુનિયામાં હાય રે હાય, લોભી પૂરું પેટ ભરી ન ખાય, લોભી થકી પુણ્ય નહીં કરાય. લોભી પૂરું પેટ ભરી ન ખાય, તમે જોજો, પુણ્ય તો કરે જ છે નો. માંદો પડ્યાથી કદી જીવ જાય, પૈસો નહીં ઓસડ નો પાય. લ્યો બોલો, ભિખારી મરી ગયો, ભિખારી. તે સોસાયટી વાળાએ ફોન કર્યો, પોલીસની ગાડી આવી, એમાંથી કોન્સ્ટેબલ ઉતર્યા, ઉઠાલો, ઉપાડવા ગયા તા ખિસ્સામાં વજન બહુ. અરે સાહેબ, કે ખિસ્સે મેં કુછ હૈ, અરે ધાગા તોડકે દેખ લીજીએ. તોડ્યું, પરસુણ નીકળ્યું, ગણ્યું 150 રૂપિયા થયા. સાહેબ હેઠા આવતી બે ફોટા મળદા ને માર્યા, એટલા પૈસા હતા તે દવાખાને ન ગયો, આવ વપરાય નહીં. વાત કરો માં, લોભિયાની વાત જુદી. હાસ્ય કલાકારો તો બહુ દાંત કઢાવ્યો. એક જણો હાથમાં માળની અગાશીએ પતંગ ઉડાડતો હતો, હા ન્યા ચી પડ્યો, ત્રીજે માળે એનું ઘર હતું, રહોડાની બારી, એ પડતો પડતો ત્રીજે માળે આવ્યો ને તે બારીમાં ખેતો ગયો. એક જણાનું વસુ રાંજ્યો, હું ગયો એમ, બગડે નહીં ને. લોભી, ગજબના લોભી હોય. લોભિયાની વાત તો આવી જ હોય. એક જણા ઘરે ટીંચર હતું, સમજ્યા, તે ઢોળાઈ ગયું, શીશી ફૂટી તે, એને એમ છે હાથ બગડ્યું હતું, ચપ્પુ મારીને સોંપડી લીધું, નકામું બગાડવું, બગાડ ન કરવો એમ. આવા આ એ ચપ્પલની વાત છે. હા ભાઈ છે તે ઉપડ્યા, સમજ્યા, ગયા 150, પછી પાછા આવ્યા. બૈરીને કહે છે કે આ તેલનો દીવો હકો ને તો આંગળીએ ન હકરતી, હળી હકરજે, કારણ કે તેલ આંગળીએ સોટે ને બગડે ને, એમ કહેવાય એવો છે. તો એ બૈરીએ કીધું કે તમે એટલેથી પાછા આવ્યા તે ચપ્પલ નહીં ગહાણ આવે, બોલમાં હાથમાં લઈને આવ્યો છું. મૂરખ થોડો છું, આવી જ બહુ વાતો છે. મેં કીધું કાંઈ કરવી નથી, પણ હવે તમને બધાને રસ પીડ્યો તો કીધું એક બે વાત કરી. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા વેદરસમાં, હે પરમહંસો, મુમુક્ષુને વિશે રૂડા ગુણ ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી દ્રવ્યની તૃષ્ણા સ્પર્શી નથી. બોલો, મનુષ્યમાં રૂડા ગુણ મુમુક્ષુમાં ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી એને દ્રવ્યનો ચસકો લાગ્યો નથી, દ્રવ્યની તૃષ્ણા સ્પર્શી નથી. જેમ દૂધને વિશે મીઠાશ ત્યાં સુધી જ છે જ્યાં સુધી સર્પનો સ્પર્શ નથી થયો, તેમ મુમુક્ષુને વિશે જ્ઞાનાદિ ગુણો ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી દ્રવ્યની તૃષ્ણાનો સ્પર્શ નથી થયો. એ પરમહંસો, દ્રવ્ય દેખાવ માત્ર સુંદર છે, પરંતુ જ્યારે એની પ્રાપ્તિ થાય છે ત્યારે પુરુષની મુમુક્ષુતાનો નાશ કરે છે દ્રવ્ય, ને વિષ્ટાનો કીડો કરી નાખે છે. સંપત્તિ આપદાનું મૂળ છે, તે સારું દ્રવ્યની ઈચ્છા કરે છે તે મૂર્ખ છે. જો અને સાજી સંપત્તિમાં આળોટતા એવા કોઈને સત્સંગ ક્યાં છે, સંસ્કાર ક્યાં છે? એના બૈરા છોકરાને છોડ્યું જોવાની, તમે એના અપલખણ તો જુઓ. શું સામાન્ય ગરીબ કુટુંબમાં કોઈ દી એવા છોકરા બગડે? એમ સત્તા ને સંપત્તિને જુવાની માણસને પાપના ખાડામાં ધકેલી દે તો યુગો સુધી નરક ભોગવવું પડે. માટે આ રૂપિયાને સત્તાને આ બધું પાપ ન હોય ને એમાં જ સારું. લ્યો, હિરણ્યકશ્યપ મોટો રાક્ષસ, તે એને નરસિંહ ભગવાને માર્યો, સમજ્યા? પછી વળી ઇન્દ્રને એમ થયું કે આ પ્રહલાદે એનો દીકરો, તે નઈને મોટો થાય ને આપણને હેરાન કરશે. તે ઇન્દ્રએ પ્રહલાદને પકડીને કોટની પૂરી દીધો, 6 મહિને કાઢ્યો. તે પ્રહલાદનો આનંદમાં તાજા હો. ઇન્દ્ર કહેલા તને જેલમાં પૂર્યો અમે 6 મહિને, તું આનંદમાં કેમ છો ને? આવો નવો તો કે આનંદમાં જાઓ ને, સત્તારૂપ સંપત્તિ રૂપ મારું પાપ તમે લઈ લીધું એટલે હું પ્રફુલ્લિત છું, આનંદિત છું. કે આવું બોલ્યા પ્રહલાદ. હા હા હા, હિરણ્ય કશું પણ કીધે, લો તો ભગવાનનું નામ મૂકી દે તો હું તને 3 લોકનો રાજ આપું. પ્રહલાદ કે, એ 3 લોકીનો રાજ તો હું પાપ સમજુ છું કે પિતાશ્રી, મારે જોતું જ નથી, ભગવાન મારે છે એ બરોબર છે. આવી બધી મોટાની સમજણો છે અને આપણી સમજણો એનાથી કાંઈક ઊંધી છે. આ ઊંધા જગતમાં ભેગા થઈને રહીને એટલે એના બધા દુર્ગુણો, કાળિયા પાસે ધોળિયો બાંધે વારનો આવે, હાન આવે, એમ આપણા ઘરી ગયા છે. કારણ કે આ દુનિયા બધી હડેલ, એની ભેગું રહેવાનું, એની ભેગું બોલવા હાલવાનું, આવવા જવાનું, વાતું સાંભળવાની, સાપા વાંચવાના, એટલે એને લઈને એવા થઈ ગયા. બાકી જો આખી દુનિયા પ્રહલાદ જીવી હોય ને એની ભેગા આપણે જીવતા હોય તો પ્રહલાદ જેવા ગુણ ન આવી જાય. પણ દુનિયા બધી હડેલ ને એમાં આપણે રહેવાનું એટલે હડેલ થઈ ગયા છીએ. બાકી આપણે આમ સોખા, બધી રીતે સોખા, સંગ નબળો. વેદ વ્યાસે એવું કીધું કે લોભીને કોઈ ગુરુ કે મિત્ર હોતા નથી. પૈસો જેનો ગુરુ, પૈસા જેનો મિત્ર, બધું. અમેરિકા વાળા કે, હો હા, અમારે તો ડોલર ઇઝ વાઇફ, ડોલર ઇઝ ગુરુ, ડોલર ઇઝ પરમેશ્વર, ડોલર સિવાય અમે કોઈને ઓળખીએ નહીં. અને એ જ નિયમ છે ત્યાં તો, ખલાસ, બીજી કોઈ વાત જ નહીં. ત્યાં કોઈને માતા નહીં, પિતા નહીં, ભાઈ નહીં, પત્ની નહીં, બધું ડોલર. એ જ પ્રમાણે હાલે. અધર્મ અને કપટનું મૂળ લોભ છે. લોભ લાલચ એવી આગ છે કે જે કદી શાંત થતી નથી. જેમ જેમ સેવો તેમ તેમ વધુ ને વધુ પ્રજ્વલિત થતી જાય છે. અપાર જળથી ભરેલી નદી સમુદ્રમાં મળી જાય છે, પરંતુ સમુદ્ર એનાથી તૃપ્ત થતો નથી. એવી રીતે જ લોભીને ગમે એટલું ધન પ્રાપ્ત થઈ જાય તો પણ તે તૃપ્ત થતો નથી. આવું વ્યાસ પ્રભુ બોલ્યા. લોભિયાની તો બધા ભેગા થઈને બહુ કાપશે. હિતોપદેશમાં એવું લખ્યું, ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. માન વિનયનો નાશ કરે છે. માયા મિત્રતાનો નાશ કરે છે. કપટ વિશ્વાસનો નાશ કરે છે. અને લોભ સર્વે ગુણોનો નાશ કરે છે. છેને લખ્યા જેવું ફરી વાર બોલું. ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. તમારે નાશ કરે છે પછી લખું નિરાયતે. ક્રોધ પ્રીતિ એમ લખો. માન વિનયનો, માયા મિત્રતાનો, કપટ વિશ્વાસનો અને લોભ સર્વે ગુણોનો નાશ કરે છે. એક એક ગુણનો રવા દે. સાંભળ્યું? અયોધ્યા પ્રસાદ મહારાજમાં આવી રોવા માંડ્યા હતા. અયોધ્યા પ્રસાદજી મહારાજ કે રામ પ્રતાપભાઈ મને રોજ રોવડાવે છે, રોજ રોવડાવે છે કે બધું રઘુવીરજીને આપ્યું, તમને કાંઈ આપ્યું એમ કહે છે કે બોલો. બહુ દુઃખ આપે લોભ તો, આખા ઘરને દુઃખ આપે ને. બે ત્રણ વાર તો રિહાઈને આવી ગયેલા. ભગવાન તે વળી ભાઈને બરાબર કંટ્રોલમાં રાખી શકે, બાકી કામ નહીં. ધામમાં જવાનું તો તોય કીધું ને કે હું દશમી તિથિએ જાય, તમારે નોખો ખર્ચ ન કરવો પડે. બોલો, ઘનશ્યામ ભૈયાનો મારો એ ઘરે ખર્ચ થાય એવું ગજબની વાતો છે ને, ગજબની. તાર આમ છે માટે આ લોભને તો ધોકાવીને કાઢવો નહીં હારો. જરાય ગાફલ ન રહેવું, તપાસ્યા કરવું કે લોભ ઘૂસી નથી ગયો ને, ઘૂસી નથી ગયો ને એમ. સેન્ટ પોલ નામના એક તત્વચિંતકે એમ કહ્યું કે સંસારમાં સર્વ સુખ પ્રાપ્ત થયા હોય તો પણ લોભી માણસને સંતોષ થતો નથી. સેન્ટ પોલ, સર્વે સુખ પ્રાપ્ત થયા હોય તોય લોભિયાને સંતોષ હોય નહીં. લોભ એવી બુરી બલા છે, કોઈ આનંદ ન રહેવા દે. અને બધો હોય આનંદ તોય તે લોભ નામનો ગુંડો સંતોષ ને શાંતિ આવવા જ ન દે જીવનમાં ક્યારેય. બહુ માણસો દુઃખી છે આને લઈને, કંઈક એમને મરી જાય આયાય કરતા. આવી વાત છે. ભક્ત ચિંતામણીમાં તો સ્વામીએ એવું લખી નાખ્યું, લોભ કરાવે ન કર્યાના કામ, લોભ કરાવે જીવિત હરામ. ભગવાન સ્વામિનારાયણે પોતે અંત્યના 28માં વચનામૃતમાં એમ કહ્યું કે જેને વિશે લોભ રહ્યો હોય ને તે લોભને ભગવાન કે સંત મુકાવે અને કહે, જે આ તારું ધન માલ ખેતર વાડી તું કોઈકને આપી દે, ત્યારે તે વચન પડાય નહીં, એનથી મનાય નહીં, તેને કરીને પાછો પડી જાય છે. વયો જાય, મુશ્કેલી થઈ જાય, પછી આપણને એમ થાય કે કેમ આવતો બંધ થઈ ગયો ને કેમ પાછો પડી ગયો. પણ પડી જ જાય તો કડે સડી જાય માણા. અને લોભ તો છે ને સત્સંગે તોડાવી નાખે. હા, અમારા સાધુ સંતોમાં, ધર્મગુરુમાં, ધર્મચારીઓમાં લોભ આવી જાય ને, એટલે મોટા મોટા પ્લાન નાખીને ઉઘરાય ઉઘરાય જ કરીએ ને, તે સત્સંગનો સત્યાનાશ થાય. માણા બંધ થઈ જાય મંદિર આવતા. બોલો, પદીક્ષણામાં બે હાથ પદીક્ષણા ફરવા જાવ ત્યાં ચાલે, લખાય વાત. અરે કેટલા લખાવું, અહીં તો 12 મહિના ફાળા ચાલુ રહેશે, થાકી ગયા. દેનારા એમે ને એમે, તમે લેનારા બિડલા કરો, ભોગા કાઢી નાખવામાં બાપા, માપ માર્યો, કંટ્રોલ માર્યો, આવું બધું. પણ લોભ બાપા હક લેવા દે. લ્યો, એક જગ્યાએ મંદિર થતું હતું, એ મંદિર બાંધવાવાળા ઓલો મંદિર જાય ને, મંદિર હશે જ ને, થોડુંક વધારે બાંધતા હશે, તે જાય એટલે એમ કે બોલો તમારે હું લખાવું છું, બોલો તમારે હું લખાવું છું. ઓલો કે વિચારીશું, રોજ પકડે, બોલો હું લખાવીશો. પછી ઓલો કંટાળ્યો, તે કે લખો. એટલે આવી ગયા સોપડી લઈ, લ્યો બોલો કેટલા, તો કે લખો. સમજ્યા, રામજી ગોવિંદ હવેથી મંદિરે નહીં આવે, લખી નાખો જય સ્વામિનારાયણ. કે ગયો સત્સંગ તોડી નાખ્યો. હા 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 હા, સંપત્તિને ભોગે સત્સંગ વધારાય, સત્સંગને ભોગે સંપ્રદાયમાં સંપત્તિ ન વધારાય. હોનાનું સિંહાસન કરશું પણ દર્શન કરવા કોઈ નહીં આવે, એની કરતા લાકડાનું ભલે ન હોય માણા આવે હરખે હરખે, ક્યાંય કોઈ ફાળા નથી. હાલો હાલો જાય કથામાં મંદિરમાં સત્સંગ સાંભળી કરીશું મોટા મોટા કામ, પણ માણા બી છે બહુ આપણાથી, માટે આ લોભ તો બહુ નકામો. હરિચરિતામૃત સાગરમાં ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું, સમર્થ થઈને લોભ કરે તે મળ સમાન છે. લોભી માણાનું સૂત્ર તમે જાણો છો? લોભી હું બોલે મને તો ખબર નહીં, પણ એકવાર મને ખબર પડી, એક જણાએ કીધું એટલે, ઈ કે લઈ લો ક્યાં એટલું ખેંચી લો, કાલ કોને જોઈ છે, અને કોઈ કાલ હારા કહેવાનું નથી, આપણી પાસે હશિયત કાયમ લાગશે, બાકી બધા આપણે ગમે એટલો ત્યાગ રાખો ને કોઈ હારા કહેતું નથી, કે માટે ખેંચી લો. એના ગણિત આવા હોય, ગજબની વાત. સમર્થ થઈને લોભ કરે તે મળ સમાન છે, તેનું દ્રવ્ય સુમાર્ગે નહીં કુમાર્ગે જાય છે, તેનું ફળ મહાપાપ રૂપે ભોગવવું પડે છે. લોભિયા હોય જૂતારા ભૂખે નો અમારે સાંભળ્યું છે ને તમે? જેને નિમિત્તે દ્રવ્ય જીવતા ભેગું કર્યું હોય તે નિમિત્તે ખર્ચાય નહીં અને મરણ પામે, ત્યારે તેનું દ્રવ્ય હોય તેને ઘેર જન્મ લઈને તેને આધીન થઈને માંગણું પૂરું કરવું પડે છે. એ ગરીબ ભગત હતો, સમજ્યા, એક બ્રહ્મચારી પાસેથી 150 રૂપિયા લાવ્યો હતો ઉછીના, એ બ્રહ્મચારી મો મરી ગયો, પછી હરિભગતને ઘેરે જન્મ, જન્મે નથી મળો, રો રો કરે. આને એમ પડ્યો કે આળો છે કોણ, એક દી કે તું છે કોણ, તો કહું બ્રહ્મચારી મારા રૂપિયા લાવો. અરે તારી ભલી થાય, 150 રૂપિયા સાચીમાં મૂક્યા. બોલે આનું શું કરવાનું છે, તું કહેતો હતો કે સાધુ બામણ જમાડી દો, તક જમાડી દો, એમ કીધું ને તરત મરી ગયો. આ લોભિયા પાછા ઘેરે જન્મે, તમને ખબર છે ઉપાધિ સા બધી. ગોપાલ સ્વામીને હારંગપુરમાં બોલાયો રાઠોડ ધાધલ, કે છોકરો વિવરનો થયો માળો કામ કરતો નથી, ઢોરા છોડી મૂકીને દેખારો કરે ને ગાંડા જ કાઢે, આનું કંઈક સારું કરો ને. સ્વામીએ છોકરાને જોઈને કીધું, તમારો કંઈ હાથી હતો તો હતો ને, તો તમે એને કાંઈ આપ્યું નહીં પગાર બગાર, વિવર કામ કરાવ્યું આવડો એ છે, પૂરું થઈ ગયું છે, હવે જાય આવું છે, કોઈનું રખાતું નથી, લે જીવડાય. લોભ તો દુઃખ બહુ દે, માટે સાવધાન રહેવું. સમજાણો, ધર્માદો પૂરો નહીં કાઢે ને એ નહીં હારા વાત નથી, એ પૈસો હાથમાં નહીં રહે. વાલમજીનો રૂપિયો ઘરે રાખશો તો વૈદ લઈ જાય, કાં વેશ્યા લઈ જાય, કાંઈક તો જાહે જ એ પૈસો, કાં વકીલ લઈ જાય. વૈદ્ય વેશ્યાને વકીલ નહીં કરે ઢીલ, આપી દેવા પડશે બિલ. માટે પ્રભુનું ન હાસવતા કોઈ, ભગવાન આપણા ધંધાના પાર્ટનર છે, ભાગીદાર છે. 5મો 10મો ભાગ એને દઈ દો તો સુખિયા, બાકીનું ધન શુદ્ધ, ખાઈ પીને ધુબાકા દો. પણ જો લોભ કર્યો, ઘણા બહુ લોભ કરે, આલશું આલશું મૂકી રાખે ને પછી તાણ પડે તર વપરાઈ જાય, પછી રોવે, પછી ખાધમાં જતા જાય, પછી મનમાં પસ્તાવો થાય, ધર્માદાનું વાપરી નાખ્યું એમાં મારો વ્યવહાર સારો થતો નથી. તાર પહેલે સાવધાન રહીને જે થાવી હોય થાય, 100 રૂપિયા આવે એટલે 5 રૂપિયા જુદા ડબલામાં નાખી દેવાનું, ફટ લઈને કાઢી જ નાખવા, ભૂલેય ન વપરાય જાય. આપણને ખબર જ હોય આપણી પાસે પીડ્યા હોય તો મન છેતરી જ જાય, માટે દઈ જ દેવાય, વાત જ ઊંચી મેલાય. ઘણા મહિને મહિને કરી જ નાખે, પાવચી ફડાવી જ નાખે, કે આપી જ દે, વાપરી જ નાખે, માથાકૂટ ગઈ, અને ઘણાને છૂટે જ નહીં, પછી દુઃખી થાય બિચારા. લોભ ઊંચું માથું ન થવા દે, અને ઘણાના મનમાં જ વળી પ્લાન હોય કે આપણે ખૂબ રળશું ને પછી ખૂબ સેવા કરશું, રળે ખૂબ પછી ખૂબ સેવા થાય નહીં, લોભ ચાલી રાખે. આમ ઘણા છેતરાઈને મરી ગયા. ગજબ થઈ ગયો છો. એ જેને નિમિત્તે દ્રવ્ય જીવતા ભેગું કર્યું હોય તે નિમિત્તે ખર્ચાય નહીં અને મરણ પામે, ત્યારે જેનું દ્રવ્ય હોય તેને ઘેર જન્મ લઈને તેને આધીન થઈને માંગણું એ દ્રવ્ય પૂરું કરવું પડે. બાપા સત્સંગી જીવનમાં એમ લખ્યું કે બદલાની અપેક્ષા વગર બીજાને મદદ કરવી એનું નામ દાન. હવે દાન વિશે સાંભળીએ આપણે. લોભ વિશે સાંભળી લીધું, બદલાની અપેક્ષા રાખ્યા વગર આપવું એને દાન કહેવાય. અને ઈસુ એવું કહેતા હતા કે લોકોની વાહવા મેળવવા માટે દાન કરતા નહીં, ભૂલે તે લોકોની વાહવા મેળવવા માટે દાન કરશો નહીં. દાન કરો ત્યારે જમણો હાથ શું કરે છે તેની ડાબા હાથને ખબર ન પડવી જોઈએ, ગુપ્ત રાખો. દાન હંમેશા ગુપ્ત કરો. દાન દેવું એટલે ખરેખર કંઈક પ્રાપ્ત કરવાનું હોય છે. પણ જે માણસ પોતાના દાન પુણ્ય જાહેર કરે છે એનું અડધું દાન પુણ્ય બળી જાય છે, એમ મોક્ષ ધર્મમાં લખ્યું છે. પાપ અથવા પુણ્ય જાહેર કરવાથી અડધું નાશ થાય છે, આવો નિયમ છે. કુરાનમાં પણ એવું લખ્યું છે કે તમારું દાન ઉપકાર બતાવીને નાશ ન કરો. દાન દેનાર વ્યક્તિ ઉપકાર બતાવે, મેં ઉપકાર કર્યો છે એવી જો ભાવના રાખે ને એમ જો દાન લેનારને જરા આમ દબાવે તો એનું દીધેલું દાન નાશ થઈ જાય છે. સાવધાન રહેજો. આપેલા દાનના પુણ્ય ઉપર પાણી હુકમ ફેરવવું જોઈએ મૂર્ખાએ કરીને? દિયા છો દિયા, ભૂલ જાઓ, દૈન ભૂલી જવું. ચાણક્ય એવું કહેતા કે જળાશયમાંથી જળ વહેતું રહે તો જ તેની શુદ્ધતા રહે, તેમ પેદા કરેલું દ્રવ્ય પરોપકાર માટે જો વહેતું રહે તો જ તે શુદ્ધ બને, તેનું રક્ષણ થાય. માટે આપી રાખો, વધેલા વાળ વધેલા નખ કાપીએ પછી જ આપણને શાંતિ થાય છે. એમ ઘરમાં સંપત્તિ આવે એમાંથી થોડીક ધર્માદા માટે કાપી નાખવી પડે પછી જ મજા આવે. વાળને નખ કાપીએ જ નહીં તો કાંઈ મજા આવે? નડનડ કરે એમ. સંપત્તિને જો દાનમાં ન જ દઈએ તો મજા જ ન આવે, એ નડનડ કરે. અને માણસ રડે ત્યારે આનંદ નથી આવતો એટલો જ્યારે દાન કરે ત્યારે એને આનંદ આવે છે. એ વાત આખી અલૌકિક છે. દાન દીધા વગર કોઈ સુખી થઈ શકે જ નહીં, સમજાણું. અને દાન તો છે ને આપણી ગરજે દેવું, લેવા વાળાની ગરજે ન દેવું. અને ખરેખર એમ જ હોવું જોઈએ. હા, ઘણી વખત માં છોકરું ધવડાવે ને તો છાતીમાં ભાર થાય એટલે ધવડાવે, એટલું ભૂખ્યું થયું છે એટલે જ નહીં. એમ આપણી પાસે સંપત્તિનો ભાર થયો દઈ જ દેવું, એને જોતું છે એટલે દેવું. અરે ભાઈ, દે ને તારે દેવાનું છે એટલે દેવાનું, માથાકૂટ કરીમાં સમજવું જોઈએ. પગે લાગીને હાથ જોડે કર કરે પછી આપણે ખિસ્સામાં હાથ નાખીએ, એટલે ભલા માણે આપણે દાન દેવાનો ધર્મ છે, એનો માગવાનો હોય છે કે નહીં હોય, આપણો દેવાનો છે એ પાકી વાત છે. દેવા માંડ સમજીને હાથ ખિસ્સામાં નાખ ને, ઠાકોરજી હાથ નાખશે ને તળિયા સુધી ખીસું ખાલી કરી નાખજો ત્યારે મેળે આપને. વિવેકાનંદ સ્વામી એવું કહેતા, સૌથી મોટું દાન આધ્યાત્મિક જ્ઞાનનું દાન છે. હવે એ તો હોય ને ક્યાંથી કાઢવું? આધ્યાત્મિક જ્ઞાનનું દાન હોય તો દેવાય. દાન ધર્મનો શૃંગાર છે. સ્નેહપૂર્વક આપેલું દાન નાનામાં નાનું હોવા છતાં પણ બહુ મોટું છે, જો સ્નેહપૂર્વક આપ્યું હોય તો. દાન દેવું પ્રેમથી દેવું, ભાઈ વડકા કરી ન દેવું, અકળાઈ ન દેવું, મૂંઝાઈ ન દેવું, વટ દેખાડવા ન દેવું, માનમાં ન દેવું, વખાણ થાય એટલે ન દેવું, પરોપકાર બતાડવા હારું ન દેવું, બસ પ્રેમથી દેવું, ભૂલી જવું. આ દાન આપવાની રીત છે. સત્સંગી જીવનમાં લખ્યું છે, ઘણા દાન કરે વટમાં, ઘણા દાન કરે માનમાં, ઘણા દાન કરે વખાણ થાય નામ આવે એટલે, ઘણા દાન કરે છે ખીજાય, ઘણા દાન કરે છે હરીફાઈમાં ઓલ્યાને પાછો પાડવા. દાનના બહુ પ્રકાર છે, પણ આવી રીતે ના પાડી છે. દાન દો તો પ્રેમથી દો, બસ કંઈ જોયા વિના જોજો. પાત્રતા કુપાત્રતા એટલું જોજો. ગમીને દાન ન કરી દેશો, પરંતુ વટથી માનથી વખાણ માટે ઉપકાર દેખાડવા, હરીફાઈ કરવા, સારા દેખાવા, મોટા થવા, તકતીન બોર્ડ મરાવવા, એવું બધું ન કરાય, પાણી ફરી જાય દાન માથે. અને વચરામૃત લોયાના હતરમાં તો ભગવાન એમ બોલ્યા, જે એમ સમજતો હોય જે અંતકરણ ઇન્દ્રિયોનો પ્રકાશકને જેણે કરીને દેહ ચાલે છે હાલે છે એવો જે સત્તારૂપ આત્મા તે હું છું, તે હું ધન સ્ત્રીયાદિ કોઈ પદાર્થે કરીને સુખી થાવ એવો નથી, ને એ પદાર્થ ન મળે તેણે કરીને દુઃખી થવ એવો નથી, એમ દ્રઢ સમજણ રાખવી. વાલા ભક્તો, દાન વિશે આપણે ખૂબ ખૂબ સાંભળ્યું, પણ હવે લોભ નામનો શત્રુ જો આપણે જીતવો હોય તો એને જીતવા માટે શું ઉપાય કરવો એ અગત્યની વાત છે. લોભ જીતવા માટે ઉપાય શું કરવો એના માટેનો વિચાર કરીને કથા પૂરી કરી. લોભની ખૂબ વાત આવી ગઈ, અકારપણ્ય અને દાનની પણ આપણે ચર્ચા ખૂબ કરી. પણ અકારપણ્ય અને દાન નામના ગુણને, ત્યાગ નામના ગુણને કેળવવા માટે લોભને તો મારવો જ પડશે, આશા તૃષ્ણાને મારવી જ પડશે, અને આ ગુણો વડે જ એને મારવાની છે. તો શું કરવું આપણામાં અકારપણ્ય, પછી દાન, ત્યાગ આવા બધા ગુણો આવે અને લોભ, આશા, તૃષ્ણા, વાસના સર્વનો નાશ થાય એના માટેનો ઉપાય શું? તો એ આપણે વિચારી લેશું હમણાં થોડીક વાર પછી. હું પણ સાંડલ્ય સૂત્રની એક વાત કરી દઉં, સમર્પણ નિર્બંધ રહેવાનું દ્વાર છે. સમર્પણ નિર્બંધ રહેવાનું દ્વાર છે, બહુ મોટું સૂત્ર છે. સમર્પણ કોણ કરી શકે? નિર્લોભી જ. લોભિયાથી તો કાંઈ અર્પણ થાય નહીં, તો સમગ્ર સમર્પણ ક્યાંથી થાય? વળી શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, ભાવ્યમ દિનેશુ વત્સલેહી, દિનજનો ઉપર હંમેશા વાત્સલ્ય વરસાવો, કંઈક ને કંઈક એને આપો, સેવા કરો દિનની, એમ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. અથર્વ વેદમાં તો એમ લખ્યું કે શત હસ્તમ સમાહર સહસ્ત્ર હસ્તમ સંકીર, 100 હાથથી ભેળું કરો ને 1000 હાથથી આપો, કે વેદ કે છે આપણા. અદભુત વાત છે. અને તુલસીદાસે તો હિંમત એવી દઈ દીધી, તુલસી પંખી પીને સે ઘટે ન સરિતાની, એ જ તુલસી પંખી પીને સે ઘટે નહીં સરિતાની, ધર્મ કીએ ધન ના ઘટે, ધર્મ કીએ ધન ના ઘટે, સહાય કરે રઘુવી. પછી એક વાત બહુ સરસ કરી, એ જિલે ને કો હરિ નામ હે દેને કો અન્નદાન, લેને કો હરિ નામ હે, જો લેના હે તો હરિ કા નામ લીજીએ, ઓર દેના હે તો દેને કો અન્નદાન હે, તરને કો આધીનતા ડૂબને કો અભિમાન. જો તમારે તરવું હોય તો દાસ થાવ, આધીન થાવ ભગવાનને, ભગવાનના સંતને સમર્પિત થાવ. તરને કો આધીનતા ઓર ડૂબને કો અભિમાન, અહંકાર જો આવ્યો તો ડૂબી જશો, આધીનતા આવી, પરતંત્ર આવી, દાસત્વ આવ્યું તો તરી જશો. જબરી વાત છે અને એમ જ છે, માટે આ શીખવું પડશે. હવે મેં કહ્યું એમ, લોભ, આશા, તૃષ્ણા, વાસનાને સંહારવા માટે, અકારપણ્ય, દાન, નિર્મોહી, નિર્લોભી થવા માટે, ત્યાગ પાળવા માટે આપણે આ ઉપાયો કરવા પડશે. પહેલો ઉપાય સાંખ્ય વિચાર કરવો પડશે, બીજો ઉપાય આત્મવિચાર કરવો પડશે, અને ત્રીજો ઉપાય ભગવદ્ મહિમાનો વિચાર કરવો પડશે. આ ત્રણેય જ ઉપાય છે. પહેલો સાંખ્ય વિચાર, બીજો આત્મવિચાર, અને ત્રીજો ભગવદ્ મહિમાનો વિચાર. પહેલો સાંખ્ય વિચાર એટલે માયાનો, બીજો આત્મવિચાર એટલે પોતાનો, ત્રીજો ભગવદ્ વિચાર એટલે ભગવાન સંબંધી મહિમાનો. આમ તો માયા, જીવ અને ઈશ્વર ત્રણ જ તત્વ છે. એ ત્રણ તત્વનો જે વિચાર કરવો એને જ આ બધા શત્રુ માર્યાનો અનુપમ વિચાર કહેવામાં આવે છે. તો ચાલો સાંખ્ય વિચાર કેવી રીતે કરશું? નામ અને રૂપ જે છે તેનો અંત્ય નાશ છે, કૃત છે એ બધું નાશ છે, અકૃતનો ક્યારેય નાશ નથી. અકૃત કોણ છે? ભગવાન, આત્મા, ધામ, મુક્તો, જે ક્યારેય કોઈના કર્યા થયેલા નથી, એ શાશ્વત છે, એમનામ જ છે, એનો નાશ નથી. અને જે કાંઈ થયું છે, જેટલું થયું એટલું જવાનું, જેટલા ભાગમાં વિકાર છે એ બધાનો જ વિનાશ છે. માટે એવી કોઈ વસ્તુમાં મોહ ન પામવો, એને સાંખ્ય વિચાર કહેવાય. નિષેધ કરી નાખવાનો બધાયનો. ધર્મામૃતમાં સાંખ્ય વિચાર શીખવાડ્યો કે જીવ જે પદાર્થનો લોભ કરે છે તે પદાર્થો કે વિષય નાશવંત છે અને જે શરીરના સુખને અર્થે લોભ કરે છે તે શરીર પણ ક્ષણમાં નાશ પામી જાય એવું છે, છે કે નહીં? જે શરીરને માટે આપણે લોભ કરીએ છીએ શરીરનું જ ક્યાં ઠેકાણો છે, ક્ષણમાં નાશ પામી જાય એવું છે. એમ દેહ અને દ્રવ્યાદિકનું અસત્યપણું જાણવું એને સાંખ્ય વિચાર કહેવાય. દેહ અને દેહના સંબંધી દ્રવ્યાદિક અને દુનિયાનું અસત્યપણું જાણવું, સપનાવત જાણવું, ખોટું માનવું, હતું નહીં ને હશે નહીં એમ જાણી લેવું એને સાંખ્ય વિચાર કહેવાય. પહેલો હવે આત્મવિચાર કોને કહેવાય? તો આત્મવિચાર ભગવાન સ્વામિનારાયણે વચનામતમાં ઘણી જગ્યાએ બતાવ્યો છે. દેહ હું નથી, હું આત્મા છું. દેહ જડ છે, હું ચેતન છું. દેહ દુઃખરૂપ છે, હું સુખરૂપ છું. દેહ જન્મેલો છે, હું અજન્મા છું. દેહ મરશે, હું અમર છું. દેહ અંધકાર છે, હું અજવાળું છું. દેહ હતો ને હશે નહીં, હું હતો હતો અને રહીશ. દેહ દુઃખરૂપ છે, હું સુખરૂપ છું. આમ દેહથી પોતાનું સ્વરૂપ નોખું પાડી દેવું. અને જે એમ સમજતો હોય જે અંતકરણ ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે છે, હાલે છે, એવો જે સત્તારૂપ આત્મા તે હું છું, તે હું ધન સ્ત્રી આદિ કોઈ પદાર્થે કરીને સુખી થવ એવો નથી. કોઈ પદાર્થે કરીને હું સુખી થાવ એવો નથી. હું તો આત્મા છું. આ કોઈ પદાર્થમાં એવું દૈવત કે સામર્થ્ય છે જ નહીં કે જે મને સુખ આપી શકે. કેમ જે એમાં કોઈમાં સુખ જ નથી, સુખ તો હું પોતે છું. એ મને કેવી રીતે સુખી કરી શકે? હું આત્મા સ્વયં સુખ છું, એનાથી હું સુખી થાવ એવો નથી. ને એ પદાર્થ ન મળે તેણે કરીને દુઃખી થાવ એવો નથી. એમ દ્રઢ સમજણ કરવી એને આત્મવિચાર કહેવાય. આનાથી દુનિયા અસત્ય થાય અને સર્વે લોભાદિક દોષો નાશ પામે. હવે ભગવદ્ મહિમાનો વિચાર કેમ કરવો એ બતાવે છે. જ્યારે ભગવાનની મોટે સામું જોઈએ, વચનામૃત મધ્યનું 57, જ્યારે ભગવાનની મોટે સામું જોઈએ ત્યારે એવું તો કોઈ પદાર્થ છે નહીં જે એની કોટીમાં ભાગના પાસંગમાં પણ આવે. ભગવાનની મોટે સામું જોઈએ તો બ્રહ્માંડોના બ્રહ્માંડો પરમાણુ થઈ જાય છે. તો બ્રહ્માંડની અંદર રહેલા દેશ, દુનિયા, બધી વસ્તુ પદાર્થ, સોનું, ચાંદી, કોઈ પણ વસ્તુ કોટીમાં ભાગની બરાબર પણ આવતી નથી. એવા મહામોટા ભગવાન છે. એવા ભગવાનને યથાર્થ જાણીને જો હેત કર્યું હોય તો માયિક પદાર્થ જે પિંડ બ્રહ્માંડાદિક તેમાં ક્યાંય પણ પ્રીતિ ન રહે, ન રહે, ન રહે. માયિક પદાર્થ સર્વે તુચ્છ થઈ જાય છે. આ ભગવદ્ મહિમાનો વિચાર છે. આમ સાંખ્ય વિચાર કહેતા માયા નાશવંત છે એવો વિચાર, આત્મવિચાર કહેતા હું આત્મા કોઈ માયિક પદાર્થે સુખી થાવ એવો નથી, દિવ્ય છું એવો વિચાર, અને ભગવાનનો મહિમા કે આવા મોટા ભગવાન એની આગળ બ્રહ્માંડો જીરો છે તો બીજાની શી વાત કરવી, આવો ભગવાનના મહિમાનો વિચાર, આ ત્રણ વિચારે કરીને લોભ જીતાય છે. વાલા ભક્તો અઘરો છે. અને કોઈ કારણે જો ભગવાનમાં ગાઢ પ્રીતિ થઈ જઈ, આસક્તિ થઈ ગઈ ને જો એમાં લેવાઈ ગયા ને ખેંચાઈ ગયા તો એકે વિચાર ન હોય ને તોય ભક્તિના પ્રેમના બળે તમે બધાય ધર્મ સર્ગના ગુણોને હાંસલ કરી શકો અને અધર્મ સર્ગના ગુણોને તમે કાઢી શકો છો. ભક્તિમાં બહુ તાકાત છે. એટલે નિષ્કવાન સ્વામીએ કહ્યું, જ્યારે પ્રભુ સાથે પ્રીત જાગે ત્યારે કામ લોભ સ્વાદ ભાગે.
અંતર સહુ
ભગવાનના દાસ હોય તે સમજે છે, એની સમજણ આવી છે. આવી સાંખ્ય વિચારવાળી, આત્મ વિચારવાળી, ભગવદ્ મહિમા વિચારવાળી ને પરમાત્મામાં હેતાળી સમજણ વાળા કોઈ અંતઃશત્રુના બખેડામાં પડે નહીં. સર્વે ગુણો એને પ્રેમથી વશ વર્તે છે. માટે વાલા ભક્તો, આવા બધા વિચારો દ્વારા, સત્સંગ દ્વારા, નિયમ દ્વારા આ બધા દોષોને જીતીએ અને ભગવાનને પ્રસન્ન કરીએ અને પ્રભુના વાલા થઈ જઈએ. અહીંયા આ કથાને વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ, સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ, સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ, સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ, નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ, નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ, નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ, નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ, સહજાનંદ સ્વામી મહારાજ.